એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપનું એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે જે પુસ્તકની ચર્ચા કરવાના છીએ એટલે તે એક એવી વ્યક્તિના જીવન પર આધારિત છે જેમનું નામ દુનિયાભરમાં ગુંજી ઉઠ્યું, પણ એમની પૂરી કહાણી કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે.
હા, પુસ્તક છે His name is George Floyd, One Man's Life and the Struggle for Racial Justice, જે 2022માં વાઇકિંગ પ્રેસે પ્રકાશિત કર્યું.
અને આ કોઈ એમ કહીએ કે સામાન્ય જીવનચરિત્ર નથી, ખરું ને?
બિલકુલ નહીં. એના લેખકો રોબર્ટ સેમ્યુઅલ્સ અને તોલુસે ઓલોરુનીપા, જે વોશિંગ્ટન પોસ્ટના પત્રકારો છે, એમને તો આ પુસ્તક માટે 2023માં પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું છે, જનરલ નોન ફિક્શન કેટેગરીમાં.
ઓ વાહ, એટલે આ ખરેખર ઊંડાણપૂર્વકનું કામ હશે
કરી રહ્યા છીએ, જેમનો જન્મ ઓક્ટોબર 14, 1973 અને દુઃખદ રીતે અવસાન મે 25, 2020ના રોજ થયું.
આપણે ઘણીવાર એમને એક પ્રતીક તરીકે જ જોઈએ છીએ, નહીં? એક ચળવળનો ચહેરો.
સાચી વાત. પણ આ પુસ્તક એ જ યાદ અપાવે છે કે એ પ્રતીકની પાછળ એક ખરેખરો માણસ હતો. મતલબ, એક પિતા, એક દીકરો, ભાઈ, રમતવીર હતો, સંગીતમાં રસ હતો, માર્ગદર્શક પણ બન્યો અને સુરક્ષા ગાર્ડ તરીકે પણ કામ કર્યું. એક સંપૂર્ણ અને હા, જટિલ વ્યક્તિત્વ.
એમનું નામ ન્યાય માટેનો પોકાર બની ગયો, પણ આ પુસ્તક એ પોકાર પાછળના માણસની વાત કરે છે.
બરાબર. એમના 46 વર્ષના જીવનમાં છે ને, આપણને એવા અસંખ્ય અશ્વેત અમેરિકનોના અનુભવો અને એમની આકાંક્ષાઓ દેખાય છે, જેઓ પેઢીઓથી, ખબર છે, પ્રણાલીગત અસમાનતા સામે લડી રહ્યા છે.
પ્રણાલીગત અસમાનતા એટલે કે સમાજની એવી રચનાઓ જે અમુક લોકો માટે આગળ વધવું મુશ્કેલ બનાવે.
હા, બિલકુલ. એવી સિસ્ટમ્સ કે જેમાં સમાન તકો મળતી નથી, કાં તો ઓછી મળે છે. એટલે આ પુસ્તક માત્ર એમના મૃત્યુની એ અંતિમ ક્ષણો વિશે નથી.
ના, એ તો છે જ, પણ એમના આખા જીવનની વાત છે. કેવી રીતે આ બધા અવરોધો વચ્ચે પણ એમણે એક સારા ભવિષ્યની આશા રાખી હતી.
અને એમના જીવનને સમજવું ને, એ એમના મૃત્યુ અને પછી જે આખું આંદોલન થયું એને સમજવા માટે બહુ જરૂરી છે. તો ચાલો એમના જીવનના આ પ્રવાસમાં થોડા ઊંડા ઉતરીએ.
શરૂઆત ક્યાંથી કરીશું? એમના કુટુંબના ઇતિહાસથી.
હા, કારણ કે એમની કહાણી ખરેખર ત્યાંથી શરૂ થાય છે. એમના પરદાદા હિલેરી થોમસ સ્ટીવર્ટ એ ગુલામીમાં જન્મ્યા હતા.
ઓ,
પણ મુક્તિ પછી એમને મહેનત કરીને 500 એકર જમીન મેળવી હતી. વિચાર કરો, એ સમયમાં એક અશ્વેત વ્યક્તિ માટે આ કેટલી મોટી સિદ્ધિ કહેવાય.
500 એકર, અકલ્પનીય. પણ શું એ વારસો ટકી શક્યો?
ના, દુર્ભાગ્ય નહીં. જે શક્તિશાળી શ્વેત જમીનદારો હતા એમને કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરીને છેતરપિંડીથી એ જમીન એમની પાસેથી છીનવી લીધી.
એટલે એ માત્ર જમીન ગુમાવવાની વાત નહોતી.
ના, એ તો પેઢીઓ સુધી ચાલનારા અન્યાયનો પાયો હતો, આર્થિક અને સામાજિક રીતે. એ ઘટના ફ્લોઇડ પરિવારના ઇતિહાસમાં એક ઊંડો ઘા બની ગઈ, જેની અસર પેઢીઓ સુધી રહી.
આ પૃષ્ઠભૂમિ સાથે, જ્યોર્જ ફ્લોઇડનો જન્મ તો નોર્થ કેરોલાઇનામાં થયો, પણ ઉછેર હ્યુસ્ટનમાં થયો, બરાબર?
હા, ફેયેટવિલમાં જન્મ, પણ 2 વર્ષના હતા ત્યારે પરિવાર હ્યુસ્ટન, ટેક્સાસના 3rd વોર્ડમાં આવી ગયો. અને ત્યાં એક કુની હોમ્સ પબ્લિક હાઉસિંગ પ્રોજેક્ટમાં રહેતા હતા, જેને લોકો ધ બ્રિક્સ કહેતા.
3rd વોર્ડ કેવું હતું એ સમય?
એ જટિલ જગ્યા હતી. એક તરફ ખૂબ સમૃદ્ધ અશ્વેત સંસ્કૃતિ હતી, લોકોમાં એકતા હતી, મુશ્કેલીઓ સામે લડવાની તાકાત હતી, પણ બીજી તરફ ગરીબી હતી, શાળાઓમાં સાધનો નહોતા અને પોલીસની હાજરી સતત રહેતી, ક્યારેક તો બહુ દમનકારી રીતે.
આ બધાની એમને પર ઊંડી અસર થઈ હશે.
ચોક્કસ. આ વાતાવરણે જ એમના વ્યક્તિત્વને, દુનિયાને જોવાની એમની દ્રષ્ટિને ઘડી.
એમના જીવનમાં સૌથી મોટો પ્રભાવ કોનો?
એમની માતાનો, લાર્સિનિયા સીસી ફ્લોઇડ. એમના પતિ તો હતા નહીં, એટલે સીસીએ એકલા હાથે ખૂબ મજબૂતાઈથી અને પ્રેમથી 5 બાળકોનો ઉછેર કર્યો. એમણે બાળકોમાં શ્રદ્ધા, મહેનત, સમાજ પ્રત્યેની જવાબદારી જેવા મૂલ્યો રોપ્યા. જ્યોર્જ એમની માતાને ખૂબ જ માનતા અને એમને ગૌરવ અપાવવું એ એમના જીવનની એક મોટી પ્રેરણા હતી.
પુસ્તકમાં એમના બાળપણ વિશે શું લખ્યું છે? એ કેવા હતા?
નાનપણથી જ એમનું કદ ઊંચું હતું, પણ સ્વભાવ એકદમ શાંત સૌમ્ય એટલે લોકો એમને પ્રેમથી જેન્ટલ જાયન્ટ કહેતા. માતા પ્રત્યે ખૂબ લગાવ હતો અને એક સપનું હતું એમનું.
શું સપનું?
કે મોટા થઈને એક મોટું ઘર ખરીદવું અને પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવો. એક મજાની વાત એ પણ છે કે એ દિવાલ પર પોતાની ઊંચાઈના નિશાન કર્યા કરતા હતા. કદાચ એ મોટા બનવાની, કંઈક કરી બતાવવાની એમની ઈચ્છા દર્શાવતું હતું.
રસપ્રદ. તો આ સપનાઓ સાથે મોટા થયા, યુવાનીમાં કઈ તરફ વળ્યા?
યુવાનીમાં રમતગમત એમના માટે એક મોટી આશા હતી. જેકેટ્સ હાઈસ્કૂલમાં ભણતા અને ત્યાં ફૂટબોલ અને બાસ્કેટબોલ બંનેમાં સ્ટાર ખેલાડી હતા.
વાહ, તો રમતગમત દ્વારા સફળતા મળી.
અહીં જ પેલી પ્રણાલીગત મુશ્કેલીઓ નડી. યેટ્સ હાઈસ્કૂલ જેવી ઘણી શાળાઓમાં એટલે ભંડોળ અને સાધનોની બહુ અછત હતી, એટલે શૈક્ષણિક સ્તર નીચું રહેતું.
ઓહ.
પરિણામે જ્યોર્જ ફ્લોઇડમાં રમતની અદ્ભુત પ્રતિભા હોવા છતાં કોઈ મોટી યુનિવર્સિટીમાં એડમિશન માટે જે શૈક્ષણિક લાયકાત જોઈએ એ એમનાથી મેળવી શકાય નહીં, ભલે એમને સ્કોલરશિપ મળી શકી હોત.
એટલે પ્રતિભા હતી પણ સિસ્ટમે સાથ ના આપ્યો.
બરાબર. એ એક અદૃશ્ય દિવાલ જેવું હતું. આ બહુ મોટી નિરાશા હતી એમના માટે.
પછી શું કર્યું એમણે?
એમણે બીજી કોલેજોમાં પ્રયત્ન કર્યો. સાઉથ ફ્લોરિડા કમ્યુનિટી કોલેજ, ટેક્સાસ એએનએમ યુનિવર્સિટી કિંગ્સવિલે, પણ ત્યાં પણ ભણવામાં સંઘર્ષ ચાલુ રહ્યો. પ્રોફેશનલ ખેલાડી બનવાનું સપનું ધીમે ધીમે તૂટી ગયું એટલે પછી એ પાછા હ્યુસ્ટન આવી ગયા.
હ્યુસ્ટન પાછા આવીને શું કર્યું?
90ના દાયકામાં હ્યુસ્ટનમાં હિપહોપ મ્યુઝિક બહુ જોરમાં હતું. ફ્લોઇડ એમાં જોડાયા. ત્યાંના પ્રખ્યાત ડીજે સ્ક્રૂના ગ્રુપ સ્ક્રૂડ અપ ક્લિકના સભ્ય બન્યા. બિગ ફ્લોઇડ તરીકે થોડી ઓળખ પણ મળી.
પણ આર્થિક સ્થિતિ સુધરી?
ના, ખાસ નહીં. ઓળખ મળી પણ પૈસાની તંગી તો હતી જ, અને સ્થિર નોકરી મળવી મુશ્કેલ હતી. એટલે ધીમે ધીમે વિકલ્પો ઓછા હોવાને કારણે એ અનૌપચારિક અને ક્યારેક ગેરકાયદેસર રસ્તાઓ તરફ ધકેલાયા.
એટલે કાયદાકીય મુશ્કેલીઓ શરૂ થઈ?
હા, નાના ડ્રગ ગુનાઓ, ચોરી એવા કેસમાં એમની ધરપકડ થવા લાગી. અને એ સમયે અમેરિકામાં ડ્રગ્સ સામે યુદ્ધની નીતિ ચાલી રહી હતી, જેની સૌથી ખરાબ અસર એમના જેવા અશ્વેત સમુદાયો પર જ પડતી હતી.
અને આ બધું ક્યાં જઈને અટક્યું?
2007માં એક ગંભીર બનાવ બન્યો. એક ઘરફોડ ચોરીમાં સંડોવાયા અને એમને 5 વર્ષની જેલ થઈ. આ એમના જીવનનો કદાચ સૌથી નીચો પોઈન્ટ હતો. જાણે બધું જ ખતમ થઈ ગયું.
જેલના એ 5 વર્ષ એમના માટે કેવા રહ્યા?
નવાઈ લાગે એવી વાત છે, પણ જેલનો સમય એમના માટે પરિવર્તનનો સમય બન્યો. ફરજિયાત એકાંત મળ્યું એટલે ઊંડાણપૂર્વક વિતારવાનો મોકો મળ્યો. એમણે પોતાની ખ્રિસ્તી શ્રદ્ધા સાથે ફરીથી જોડાણ કર્યું અને નક્કી કર્યું કે હવે જીવન બદલવું છે.
એમનામાં એક નવી શરૂઆત કરવાની ઈચ્છા જાગી.
હા, પુસ્તકમાં એને પુનરુત્થાન કહ્યું છે, મુક્તિની તીવ્ર ઈચ્છા.
જેલમાંથી છૂટ્યા પછી આ ઈચ્છાને કેવી રીતે અમલમાં મૂકી?
2014માં જેલમાંથી બહાર આવ્યા પછી એમણે બહુ મોટો અને હિંમતવાળો નિર્ણય લીધો. એમણે હ્યુસ્ટન છોડી દીધું, કેમ કે ત્યાં એમનો ભૂતકાળ એમને છોડતો નહોતો.
અને ક્યાં ગયા?
મિનેપોલિસ, એક નવી શરૂઆતની આશા સાથે. ત્યાં એ ક્રિશ્ચિયન વર્ક પ્રોગ્રામમાં જોડાયા.
મિનેપોલિસમાં જીવન કેવું રહ્યું? નવી દિશા મળી એમને?
હા, ઘણી હદ સુધી. એમણે ખરેખર બહુ પ્રયત્ન કર્યો. સેલ્વેશન આર્મીના હાર્બર લાઇટ સેન્ટરમાં કામ કર્યું. ત્યાં વ્યસન અને ઘર વગરના લોકોની મદદ કરતા. એમના શાંત સ્વભાવને કારણે લોકો એમને શાંતિ પુરુષ, મેન ઓફ પીસ કહેતા. કોઈ ઝઘડો થાય તો એ શાંતિથી ઉકેલવાના મદદ કરતા.
આ તો બહુ જ સકારાત્મક બદલાવ કહેવાય.
ચોક્કસ. પછી કોંગા લેટિન બિસ્ટ્રો રેસ્ટોરન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે પણ કામ કર્યું. ત્યાં પણ લોકો એમના હસમુખા અને મૈત્રીપૂર્ણ સ્વભાવને યાદ કરે છે. ચર્ચમાં પણ જતા. ઘણા વર્ષો સુધી એવું લાગ્યું કે હવે એમનું જીવન સ્થિર થઈ ગયું છે.
પણ આ સ્થિરતા લાંબી ટકી નહીં એમ લાગે છે. પછીના સંઘર્ષો વિશે શું કહે છે પુસ્તક?
દુર્ભાગ્ય, હા, સંઘર્ષ પૂરો નહોતો થયો. એક તો શારીરિક દુખાવા માટે ડોક્ટરે જે દવાઓ લખી આપેલી એનાથી ઓપિયોઇડ વ્યસનની જૂની સમસ્યા ફરી ઊભી થઈ.
ઓહ.
અને પછી 2018માં એમના માતા સિસી, જેમની સાથે એમને ખૂબ લગાવ હતો, એમનું અવસાન થયું. આ એમના માટે બહુ મોટો આઘાત હતો. એમાંથી એ ક્યારેય પૂરેપૂરા બહાર આવી શક્યા નહીં.
અને પછી આવ્યું 2020, કોવિડ.
હા, કોવિડ-19 મહામારી આવી, લોકડાઉન થયું અને એમણે પોતાની સિક્યુરિટી ગાર્ડની નોકરી ગુમાવી દીધી. એટલે ફરી પાછા એ આર્થિક અને સામાજિક રીતે અસ્થિર થઈ ગયા.
અને આ જ પરિસ્થિતિમાં પેલી દુઃખદ ઘટના બની.
બરાબર. 25 મે 2020 કપ ફૂડ્સ નામની દુકાનમાં કથિત રીતે $20ની નકલી નોટ વાપરવાનો આરોપ મુકાયો. પોલીસ આવી અને પછી જે થયું એ આખી દુનિયાએ જોયું.
પોલીસ અધિકારી ડેરેક શોવીને 9 મિનિટ અને 29 સેકન્ડ સુધી એમની ગરદન પર ઘૂંટણ દબાવી રાખ્યું.
જ્યારે ફ્લોઇડ શ્વાસ લેવા માટે તરફડી રહ્યા હતા અને એમની માતા મામાને પોકારી રહ્યા હતા,
એમના મૃત્યુએ આખા વિશ્વમાં વિરોધ જગાવ્યો. ન્યાય માટે આંદોલન શરૂ થયું. પણ પુસ્તક એમના સાંસ્કૃતિક વારસાની પણ વાત કરે છે, નહીં?
હા, એ પણ ભૂલવું ન જોઈએ. એ બિગ ફ્લોઇડ તરીકે સદન હિપહોપ સંગીતના ઇતિહાસનો એક ભાગ છે. એ એમનો સાંસ્કૃતિક વારસો છે. પણ એમનો સૌથી મોટો વારસો કદાચ એ ચર્ચા છે જે એમના મૃત્યુથી શરૂ થઈ, જાતિવાદ, પોલીસની બર્બરતા અને પ્રણાલીગત અન્યાય વિશે.
આટલી જટિલ જીવનયાત્રા પછી આપણે એમના મૂળભૂત વિચારો, એમના મૂલ્યો વિશે શું કહી શકીએ? શું બાબતો એમને ચલાવતી હતી?
શાંતિ પુરુષ તરીકે જીવવાની ઈચ્છા બહુ સ્પષ્ટ દેખાય છે. સમાજમાં કંઈક સારું યોગદાન આપવું હતું એમને.
ભૂલો થઈ, પડ્યા, પણ ફરી ઊભા થવાનો પ્રયત્ન કર્યો.
બરાબર. અને પેલો મુક્તિનો વિચાર, રિડેમ્પશન, એ એમના માટે બહુ મહત્વનો હતો. એ માનતા હતા કે લોકો બદલાઈ શકે છે, ભૂતકાળ ભવિષ્યને નક્કી ન કરવો જોઈએ. પોતાની ખ્રિસ્તી શ્રદ્ધામાંથી એમને આ આશા મળતી હતી.
એમનો દુનિયા પ્રત્યેનો દૃષ્ટિકોણ કેવો ઘડાયો હતો?
એ બે વિરોધાભાસી અનુભવોની વચ્ચે ઘડાયો હતો. એક તરફ પરિવાર અને સમુદાયનો પ્રેમ હૂંફ ટેકો હતો, બીજી તરફ ગરીબી, જાતિવાદ, સિસ્ટમ દ્વારા થતો અન્યાય, આ બધું પણ સતત અનુભવ્યું.
આટલી મુશ્કેલીઓ છતાં શું એ આશાવાદી હતા?
હા, એ પ્રયત્ન કરતા હતા. લોકો વચ્ચેના જોડાણમાં, લોકોની ભલાઈમાં વિશ્વાસ રાખવાનો પ્રયત્ન કરતા હતા. પુસ્તકમાં એમનું એક વાક્ય છે, આઈ વોન્ટ ટુ ટચ ધ વર્લ્ડ.
એનો શું અર્થ લેવો? ફેવસ થવું હતું?
ના, એવું નહીં. એમનો અર્થ હતો કે લોકોના જીવન પર સારો પ્રભાવ પાડવો, એમની સાથે જોડાવું, કંઈક એવું કરવું જેનાથી ફરક પડે, દુનિયાને વધુ સારી બનાવવામાં પોતાનો નાનો ફાળો આપવો.
કઈ બાબતો એમને સતત પ્રેરણા આપતી રહી?
3 મુખ્ય પ્રેરણાઓ દેખાય છે. 1, એમની માતા સીસીને ગર્વ અપાવવાની ઈચ્છા. માતા એમના માટે એક નૈતિક દિશાસૂચક જેવા હતા.
બીજું,
પેલું ગરીબી, વ્યસન અને ગુનાના ચક્રમાંથી બહાર નીકળવાની તીવ્ર ઈચ્છા, પોતાના માટે અને ખાસ તો પોતાના બાળકો માટે. એટલે જ તો એ મિનેપોલિસ ગયા હતા.
અને ત્રીજી પ્રેરણા?
ત્રીજી અને કદાચ સૌથી ભાવનાત્મક એ હતી, એક સારા પિતા બનવાની ઝંખના. એ પોતાના બાળકોને, ખાસ કરીને દીકરી ગિયાનાને ખૂબ પ્રેમ કરતા હતા. એ એવું જીવન જીવવા માંગતા હતા જેના પર એમના બાળકો ગર્વ કરી શકે.
આટલી બધી મુશ્કેલીઓ આવી, એમણે સામનો કેવી રીતે કર્યો? એમની રીત શું હતી?
એમની રીત હતી સ્થિતિસ્થાપકતા, રિઝિલિયન્સ. વારંવાર પડ્યા પણ ઊભા થવાનો પ્રયત્ન ક્યારેય ન છોડ્યો. મિનેપોલિસ જેવું એનું મોટું ઉદાહરણ છે.
પણ એમાં પેલી વ્યસનની સમસ્યા વારંવાર પાછી આવતી હતી ને, નવીકરણ અને ફરી લપસી જવું.
હા, એ પેટર્ન દેખાય છે. પણ પુસ્તક એ પણ કહે છે કે આ માત્ર વ્યક્તિગત નબળાઈ નહોતી. પેઢીઓથી ચાલતા આવતા પ્રણાલીગત અવરોધો, ગરીબીનો તણાવ, જાતિવાદનો અનુભવ, ભૂતકાળનો આઘાત, આ બધું એમની ઈચ્છાશક્તિ પર સતત ભાર નાખતું હતું.
એટલે વ્યસન એક રીતે એ પીડામાંથી બચવાનો રસ્તો બની ગયો હતો.
હા, કદાચ. શારીરિક અને ભાવનાત્મક પીડા, તણાવ, શોક, આ બધાનો સામનો કરવા માટે એ એક પ્રકારની સ્વદવા જેવું બની ગયું હતું. એમની લડાઈ ફક્ત અંદરની નહોતી, બહારની સિસ્ટમ સામે પણ હતી.
દરેકના જીવનમાં અમુક વળાંક આવે છે જે બધું બદલી નાખે છે. જ્યોર્જ ફ્લોઇડના જીવનમાં એવા કયા 3 નિર્ણાયક વળાંક હતા?
પુસ્તક મુજબ પહેલો મોટો વળાંક હતો હાઈસ્કૂલમાં, જ્યારે એ મોટી કોલેજ એથ્લેટિક સ્કોલરશીપ મેળવવામાં નિષ્ફળ રહ્યા. આપણે વાત કરી એમ, શાળાની નબળી શૈક્ષણિક સ્થિતિને કારણે એ શક્ય ન બન્યું.
અને આ નિષ્ફળતા કેમ આટલી મહત્વની?
કારણ કે રમતગમત એમના માટે ગરીબીમાંથી બહાર નીકળવાનો સૌથી મોટો અને કદાચ એકમાત્ર રસ્તો હતો. એ સપનું તૂટ્યું એટલે યુવાનીની આખી દિશા બદલાઈ ગઈ. એ પાછા એ જ વાતાવરણમાં ધકેલાઈ ગયા જ્યાં વિકલ્પો ઓછા હતા અને જે રસ્તો આખરે કાનૂની મુશ્કેલીઓ તરફ લઈ ગયો.
બીજો વળાંક
હતો 2007ની પેલી ઘરફોડ ચોરી અને 5 વર્ષની જેલની સજા. આ એમના નાના મોટા ગુનાઓના લાંબા ચક્રનું સૌથી ગંભીર પરિણામ હતું, જીવનનો સૌથી નીચો પોઈન્ટ. જાણે બધું પૂરું થઈ ગયું.
પણ આ નકારાત્મક ઘટના જ પરિવર્તનનું કારણ બની.
હા, કારણ કે જેલમાં એમને રોકાઈને વિચારવાનો, આત્મનિરીક્ષણ કરવાનો સમય મળ્યો. બંધ દિવાલો પાછળ એમને પોતાની ભૂલો અને ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારવાની ફરજ પડી. અહીં જ એમની શ્રદ્ધા મજબૂત થઈ અને પરિવર્તનની ઈચ્છા જન્મી. આ અનુભવે જ એમને મિનેપોલિસ જવા પ્રેર્યા. રોક બોટમ હિટ કર્યા પછી ઉપર ઉઠવાની શરૂઆત થઈ.
અને ત્રીજો સૌથી સકારાત્મક વળાંક કયો હતો?
ત્રીજો અને કદાચ એમના પુખ્ત જીવનનો સૌથી મહત્વનો સકારાત્મક વળાંક એ હતો 2014માં મિનેપોલિસ જવાનો નિર્ણય. જેલમાંથી છૂટ્યા પછી હ્યુસ્ટોન છોડી દેવું, જ્યાં એમનો ભૂતકાળ હતો, એ સહેલું નહોતું.
હા, એ બહુ હિંમતનું કામ કહેવાય.
બિલકુલ. મિનેપોલિસ જઈને ક્રિશ્ચિયન પ્રોગ્રામમાં જોડાવું એ બતાવતું હતું કે એ પોતે સ્વીકારી રહ્યા હતા કે મોટા ફેરફારની જરૂર છે.
આ માત્ર જગ્યા બદલવાની વાત નહોતી,
માનસિક અને આધ્યાત્મિક બદલાવ હતો.
હા, આશા, સ્વસુધારણા, પોતાને બચાવવાનું એક પગલું હતું.
મિનેપોલિસમાં એમને નવી ઓળખ બનાવવાની તક મળી. શાંતિ પુરુષ, સ્થિર નોકરીઓ મળી, સમાજમાં સક્રિય થયા, માર્ગદર્શક બન્યા. ઘણા વર્ષો સુધી એમનું જીવન પ્રમાણમાં સ્થિર અને હેતુપૂર્ણ રહ્યું. આ નિર્ણયે એમના જીવનને નવી દિશા આપી.
જ્યોર્જ ફ્લોઇડના જીવન અને એમના સંઘર્ષોમાંથી આપણે બધા શું શીખી શકીએ? કયા એવા માનવીય બોધપાઠ છે જે આજે પણ આપણને સ્પર્શે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો પાઠ એ છે કે દરેક વ્યક્તિનું ગૌરવ, એનું મૂલ્ય એ એના સંજોગોથી પર હોય છે. પછી ભલે એની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય, શિક્ષણ ઓછું હોય કે ભૂતકાળમાં ભૂલો કરી હોય.
એની અંદરની માનવતા મહત્વની છે.
બરાબર. ફ્લોઇડના જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા, પણ એમની અંદરની દયા, સહાનુભૂતિ, સારું બનવાની ઈચ્છા એ ક્યારે સાવ ખતમ નથી થઈ.
બીજો પાઠ છે સમુદાયના જોડાણનું મહત્વ.
હા, એમના જીવનમાં કુટુંબ, મિત્રો, શ્રદ્ધા સમુદાયનો મોટો હાથ હતો.
ચોક્કસ. મુશ્કેલીમાં ટકી રહેવા માટે આ જોડાણો જરૂરી છે. એ ટેકો આપે છે, હિંમત આપે છે. આપણી સ્થિતિસ્થાપકતા ઘણીવાર આપણી આસપાસના લોકો પર નિર્ભર હોય છે.
અને પેલી મુક્તિ, રિડેમ્પશનની વાત,
એ ત્રીજો પાઠ. મુક્તિ કે સુધારો એ કોઈ એક દિવસની ઘટના નથી. એ સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં ભૂલો થાય છે, નિષ્ફળતા મળે છે, પણ ફરી પ્રયાસ કરવો એ જ મહત્વનું છે. વૃદ્ધિ સીધી લીટીમાં નથી હોતી.
નાના નાના દયાળુ કાર્યોની પણ અસર થાય છે, નહીં? હા, એ ચોથો બોધપાઠ. દયાના નાના કાર્યો પણ મોટી અસર છોડી જાય છે. કોઈને મદદ કરવી, કોઈને માર્ગદર્શન આપવું, એક સ્મિત આપવું, લોકો ફ્લોઇડના આવા નાના કાર્યોને આજે પણ યાદ કરે છે.
અને છેલ્લે, વ્યક્તિગત જીવન અને સમાજ વચ્ચેનો સંબંધ,
એ પાંચમો પાઠ. વ્યક્તિના સંઘર્ષો અને સમાજની મોટી સમસ્યાઓ જેમ કે આર્થિક અસમાનતા, જાતિવાદ, શિક્ષણની ખામીઓ, ન્યાય પ્રણાલી, આ બધું જોડાયેલું છે. ફ્લોઇડનું જીવન એ બતાવે છે.
એટલે કે માત્ર વ્યક્તિગત પ્રયત્નો પૂરતા નથી, સિસ્ટમમાં પણ ફેરફાર જરૂરી છે.
બિલકુલ. વ્યક્તિગત સ્થિતિસ્થાપકતા અને સામૂહિક કાર્યવાહી બંનેની જરૂર છે.
તો આ આખી ચર્ચાના અંતે જો આપણે જ્યોર્જ ફ્લોઇડના જીવન અને આ પુસ્તકમાંથી ત્રણ અંતિમ સૌથી મહત્વની શીખ લેવી હોય તો એ કઈ હશે? ચાલો એક ભાવનાત્મક સમજથી શરૂ કરીએ.
એક ભાવનાત્મક સમજ. મને લાગે છે કે સૌથી ઊંડી ભાવનાત્મક સમજ એ છે કે દરેક આંકડા પાછળ, દરેક પ્રતીક પાછળ એક જીવતો જાગતો માણસ હોય છે. કોઈનો દીકરો, કોઈનો પિતા, કોઈનો મિત્ર. પ્રણાલીગત હિંસાની માનવીય કિંમત કેટલી મોટી હોય છે એ સમજવું બહુ જરૂરી છે. એમનો માતા સાથેનો સંબંધ, અંતિમ ક્ષણોમાં મામા માટેનો પોકાર, એ બધું એ ઊંડી માનવીય વેદના બતાવે છે. એ માનવતાને આપણે ક્યારેય ન ભૂલવી જોઈએ.
હા, એ વાત સાચી છે. હવે એક બૌદ્ધિક સમજ. આ જીવનચરિત્ર આપણને વિચારવા માટે શું આપે છે?
એક બૌદ્ધિક સમજ. બૌદ્ધિક રીતે આ પુસ્તક આપણને વ્યક્તિની પસંદગીઓ અને એની આસપાસના પ્રણાલીગત અવરોધો વચ્ચેનો જટિલ સંબંધ સમજાવે છે. ફ્લોઇડનું જીવન બતાવે છે કે કેવી રીતે એક વ્યક્તિની ઈચ્છાઓ અને ક્ષમતાઓ એવી સિસ્ટમ સામે ટકરાઈને ભાંગી શકે છે જે એને નિષ્ફળ બનાવવા માટે જ બની હોય એવું લાગે. આ આપણને સામાજિક સમસ્યાઓના મૂળ સુધી જવા અને સરળ જવાબોથી આગળ વિચારવા પ્રેરે છે.
અને અંતે એક સાર્વત્રિક સમજ જે દરેકને લાગુ પડે.
એક સાર્વત્રિક સમજ. સાર્વત્રિક સમજ એ છે કે માનવીય ગૌરવ, દયા, આદર આ ગુણો સંજોગોથી પર છે. દરેક વ્યક્તિ એની બધી ભૂલો અને સંઘર્ષો સાથે પણ પૂરા માનવીય સન્માનને પાત્ર છે. જ્યોર્જ ફ્લોઇડની 46 વર્ષની જટિલ વાર્તા એમના અંતિમ 9 મિનિટ કરતાં ઘણી વધુ મહત્ત્વની છે. દરેક જીવન એની સંપૂર્ણતામાં મૂલ્યવાન છે, એને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.